પવહારી બાબા. જન્મ અને બાલ્યાવસ્થા. જૌનપુર જિલ્લામાં આવેલા પ્રેમાપુર નામના છોટા ગામમાં અયોધ્યાના તિવારી નામક એક સરાચારી વૈષ્ણવનો વાસ હતો. એ પુરુષ રામાનુજ સંપ્રદાયના બર્તલ વિભાગનો સદસ્ય હતો. તેને એક સગો ભાઈ હતો, તેનું નામ હતું લક્ષ્મીનારાયણ. લક્ષ્મીનારાયણ સંસારનો ત્યાગ કરી ગાજીપુર નગરની પાસે કુરગા નામક એક ગામમાં ભાગીરથના કિનારે એક વનમાં નાની સરખી કુટીર બાંધીને ત્યાં સાધન ભજન કરતા અને યોગ અભ્યાસ કરવા લાગતા. અયોધ્યાનાથને 3 પુત્ર થયા, મોટો ગંગારામ, વચલો હરભજન અને સૌથી નાનો બલરામ. બાલ્યાવસ્થામાં શીતલા ઘણા જોરથી નીકળવાના કારણે હરભજન દાસની જમણી આંખ ફૂટી ગઈ. એ એક ચક્ષુહીન કાણા બાળક તેના માતા પિતા લાડમાં શુક્રાચાર્ય કહીને બોલાવતા. ઈસવીસન 1840માં વર્ણવેલા જે પ્રેમાપુર જે ગામ છે જેમાં કે હરભજનનો જન્મ થયો હતો. હરભજનની ઉંમર લગભગ 10 વર્ષની હતી. તે સમયે અયોધ્યાનાથ પોતાના મોટા ભાઈ સાધુ લક્ષ્મીનારાયણ માંદા પડ્યા. તેમનું શરીર છેક સાવ લેવાઈ જ ગયું અને તેમને બે જે પગ હતા તે પણ સૂજી ગયા. કેટલા મૂર્ખ લોકોની સલાહથી સાધુ લક્ષ્મીનારાયણ પોતાના બંને પગમાંથી લોહી કઢાવી નાખ્યું. શરીરમાંથી ઘણા મોટા પ્રમાણમાં લોહી નીકળવા કારણે તેમના નેત્રહીન થઈ ગયા. ચક્ષુની જ્યોતિ ધીમે ધીમે મંદ થતી જતી. એના કારણે તેમનો સુરમાનો ઉપયોગ કરવા લાગ્યો. એ સુરમો એટલો બધો તીખો હતો કે આંખમાં આખો દિવસ બળતર થયા કરતી. 2-4 દિવસ સુધી એ સુરમાનો ઉપયોગ કર્યા પછી તેમના ચક્ષુ અને મોં ખૂબ સૂજી ગયા અને આ દિવસ દહાડાની અંદર જ નેત્ર અને મોં સૌ સૂજી ગયા અને લગભગ 8-10 દહાડાની અંદર નેત્ર બિલકુલ હીન થઈ ગયા. મોટાભાઈનું શારીરિક કષ્ટ જોઈ અયોધ્યાનાથને ઘણી દિલગીર થઈ અને પોતાના જ્યેષ્ઠ પુત્ર તેમની સાથે સેવા કરવા માટે રાખવાની વિનંતી કરી. નાના ભાઈની આટલી બધી લાગણી જોઈ લક્ષ્મીનારાયણ સાધુએ કહ્યું, ગંગારામ તને સંસારના અનેક કામકાજમાં મદદ કરશે, માટે તું એને તારી પાસે રહેવા દે. તારા નાના છોકરા અર્થાત તે વખત અયોધ્યાનાથની ત્રીજો પુત્રનો જન્મ થયો નહોતો, તારા નાના પુત્ર શુક્રાચાર્યને મારી પાસે મોકલી દેજે. અયોધ્યાનાથે પોતાના મોટા ભાઈને ઘણું સમજાવ્યું કે શુક્રાચાર્ય હજુ એક નાનક બાળક છે, એનાથી તમારું કંઈ પણ કામ નહીં થશે. પરંતુ લક્ષ્મીનારાયણે એના વાત પર જરા પણ ધ્યાન આપ્યું નહીં. એ પોતાની લીધે સહોદરને કષ્ટ વેઠવો પડે એ વિચારથી લક્ષ્મીનારાયણે શુક્રાચાર્યને મોકલી આપવાનો આગ્રહ કર્યો. આખરે મોટાભાઈની મરજી મુજબ અયોધ્યાનાથે 10 વર્ષના બાળક હરભજનને જન્મીના સ્નેહમય કોણ માટે વિખૂટું પાડી કુબજા ગામના નિર્જન વનમાં કાકાની સેવામાં મોકલ્યો. ત્યાર પછી એકવાર એ બાળક યજ્ઞોપવિત સંસ્કાર માટે ઘેર આવ્યો. જનો લીધા પછી અયોધ્યાનાથે હરભજનને પાછો પોતાના કાકાની સેવામાં મોકલી દીધો. હવે વિદ્યા અભ્યાસ. હરભજનને કાકાના આશ્રમમાં આવી વિદ્યા અભ્યાસનો આરંભ કર્યો. દરરોજ સવારના પહોરમાં ઉઠી ગંગા સ્નાન કરી આવતો અને ત્યારબાદ તે અધ્યયન કરતો. 10 વાગ્યા સુધી અધ્યયન સમાપ્ત કરી રાંધવાનું કામ કરવા લાગતો. રસોઈ પૂરી થયા પછી મોટા કાકા અને તેમના એક શિષ્યને ભોજન કરાવી પોતે જમતો. લગભગ 1 વર્ષ એ પ્રમાણે ગાળ્યા પછી તે ગાજીપુર પ્રાંતમાં આવેલા હુસેનપુર ગામમાં શિવરતન પંડિતની પાસે જઈ દરરોજ સંસ્કૃતનું શિક્ષણ મેળવતો. ત્યાં થોડા દિવસ પછી સંસ્કૃત અને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યા પછી શંકરાગ્રામના નંદા નામના પંડિત પાસે બાળભૂત શીઘ્રબોધ વગેરે જ્યોતિષશાસ્ત્રોનું ગ્રંથનું શિક્ષણ મેળવ્યું અને 13 વર્ષની વયે સંસ્કૃત વ્યાકરણ ભણવાની ઈચ્છા થઈ હતી તે ગાજીપુર નગર નિવાસી વેચન પંડિત પાસે સારસ્વત અને ચંદ્રિકા નામના 2 ગ્રંથો તે ભણ્યો. ત્યારબાદ એક વર્ષ ગોપાલ પંડિત પાસે વેદાંત પંચરસીનું ઉત્તમ શિક્ષણ મેળવ્યું. અસામાન્ય સ્મરણ શક્તિને લીધે થોડા સમય મેં હરભજનને અસાધારણ પંડિતાઈ અને પંડિત બની ગયો. એ સમયમાં એકવાર તે પ્રેમાપુર જઈ સ્નેહમયી પોતાની માતાના દર્શન પણ કરી આવતો. હવે તીર્થયાત્રા અને સાધના. ઈસવીસન 1856માં સાધુ લક્ષ્મીનારાયણે પોતાનો દેહનો ત્યાગ કર્યો. કાકાની સમાધિ અને બીજા કામકાજ સમાપ્ત કરી હરભજન એ આશ્રમમાં રહેવા લાગ્યો. લક્ષ્મીનારાયણ પોતાના કેટલાક દેવી અને દેવતાઓની મૂર્તિ દરરોજ પૂજા કરતો. લક્ષ્મીનારાયણના મૃત્યુ પછી એમની પૂજા કરવાનો ભાર હરભજન ઉપર આવી પડ્યો. શુક્રાચાર્ય તે દેવદેવીઓની પૂજામાં અને શાસ્ત્રોનો પાઠ કરવામાં દિવસ કાઢવા માંડ્યો, પરંતુ એટલાથી એને હૃદયને શાંતિ વળી નહીં. એ દિવસ તે નુચિત બહુ ઉદ્વેગિત અને ચિંતાતુર થવા લાગ્યું. તે ઘણું ખરું રસોઈ પણ કરતો નહીં. કોઈક દિવસ પાસે કે થોડું એવું દૂધ પીતો ને કોઈક દિવસ સાવ જ ઉપવાસ રાખતો. ઈસવીસન 1857ના પ્રારંભમાં દેવદેવીની પૂજા અને આશ્રમના વહીવટનો ભાર કાકાના શિષ્યને સોંપી દઈ હરભજન તીર્થયાત્રા કરવા ચાલી પડ્યો અને પર્યટન કરતો કરતો જૂનાગઢ પાસે ગિરનાર પર્વત ઉપર જઈ પહોંચ્યો. ત્યાં એક સિદ્ધ પુરુષ સાથે તેનો મેળાપ થયો, જેમણે તેને યોગ અભ્યાસનું શિક્ષણ આપ્યું. વિવિધ તીર્થોમાં ભ્રમણ અને યોગ સાધના કરી 3 વર્ષે એ કાકાના આશ્રમમાં પાછો આવ્યો. આવીને તેના પોતાના મોટા કાકા અર્થાત શ્રી લક્ષ્મીનારાયણની સમાધિ ઉખાવી દીધી અને તેમાં અસ્થિને ગંગાજીના પવિત્ર જળમાં વહેરાવી દીધા અને એ સમાધિને ફરીથી બાંધી તેના ઉપર કાળા રંગના પથ્થરથી ચરણ પાદુકાની સ્થાપના કરી. એ સમયે એમના પિતાનું પરલોક ગમન થઈ ગયું હતું. ગિરનાર પર્વત ઉપરથી પાછા આવીને હરભજનને હું શબ્દનો પરિત્યાગ કર્યો. એ દિવસથી એ પોતાને દાસ કહેવા લાગ્યો અને પ્રત્યેક પુરુષને બાપા અને સ્ત્રીને માઈજી શબ્દથી સંબોધિત કરવા લાગ્યા. હવે એ દરરોજ સવારમાં 10 વાગ્યા સુધી સ્નાન, સંધ્યા વંદના અને પૂજાપાઠ કરતા રહેતા. સૂર્યોદય પૂર્વે જ્યારે સ્નાન સમાપ્ત કરી તે નદીના વચ્ચોવચ્ચ ઊભા રહી હાથ જોડી સ્તોત્રનો પાઠ કરતા ત્યારે તો એવો અભાવ થતો જાણે કે દેવતાઓ હમણાં જ તેમના સન્મુખ આવીને ઊભા રહેશે. પૂજા સમાપ્ત કરી તે યોગ સાધનામાં પ્રવૃત્ત હતા અને 4-5 કલાક સુધી યોગની જુદી જુદી ક્રિયાઓ કરી આશ્રમમાંથી બહાર નીકળતા. એ વખતે એ પોતાના હાથે જ રાંધીને દાળ અને રોટલી બનાવીને ભોજન કરતા. આહાર કર્યા પછી એ લગભગ 4 કલાક સુધી વિશ્રામ કરતા અને અભ્યાસગતોનો સત્કાર કરી તેમની સાથે વાતચીત કરતા. ત્યાર પછી તે ફરીથી યોગ સાધનામાં પ્રવૃત્ત હતા. આ પ્રમાણે કેટલા દિવસ કાઢ્યા પછી એમના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે પોતાના હાથે રસોઈ કરવામાં ઘણો વખત નકામો જાય છે, માટે ધીમે ધીમે ભોજન કરવાનું બંધ કરી દેવું જોઈએ. એ વિચાર ધીમે ધીમે અમલમાં મૂક્યો. એ દિવસથી ભોજન વખતે રસોઈ કરવાના બદલે થોડું બીલીપત્ર દૂધ સાથે ઉકાળી તેનું પાન કરવા લાગ્યા. કોઈ કોઈ દિવસ 50 મરચા વાટી કપડાથી છાણ કરી થોડાક જળમાં મેળવી તે પણ પી જતા અને કોઈ કોઈ વખતે તો તદ્દન નકોરો ઉપવાસ જ કરતા. આ પ્રમાણે કેટલાક વર્ષે ગાળી તે પ્રયાગના માઘ મેળાના અવસરે ત્રિવેણીમાં સ્નાન કરવા માટે ગયા. પ્રયાગની યાત્રાએ જતી વખતે પોતાના જન્મસ્થાન પ્રેમપુરમાં પણ ગયા અને જન્નીને 2-1 દિવસ સાથે રહ્યા અને તેમને પણ પોતાની સાથે યાત્રાએ લઈ ગયા. પ્રયાગથી પાછા આવી આશ્રમની કુટીરને સુધરાવી અને યોગ સાધના માટે પૂજાગ્રહની એક ગુફા તેઓ બાંધી લીધી. ગુફામાં બંધ ગઈ એના પછી તેમણે પ્રથમ પહેલે દિવસે અને ધીમે ધીમે 2-3 દિવસે એમ કરીને અઠવાડિયા સુધી સમાધિમાં રહેવાનું પ્રારંભ કરી નાખ્યો. ગુફામાં બેસી તેઓ યોગ સાધના ખૂબ જ કરતા, ખાનપાન બિલકુલ નહીં કરતા, તેમજ કોઈ જાતનું પૂજાપાઠ પણ હવે નહીં કરતા. એ દિવસથી લોકોએ તેમને પૌહારી બાબા કહીને બોલાવવા લાગ્યા. લોકો પૌ શબ્દથી 2 અર્થ કરે છે, એક તો પવનનો હરનાર કે આહાર કરનારા, અથવા તો પય એટલે કે દૂધનો આહાર કરનારા. એ પણ છે પૌહારી ભામાં સાધારણ સંન્યાસીને ભેદે ભલેશપણે મન કરતા નહોતા, તે મન મસ્તિક ઉપર જતા ધારણ પણ કરતા નહોતા, વારને હંમેશા ધોઈ આંબોડાથી પેલી બાંધી ને હંમેશા રાખતા, પહેરવેશમાં લંગોટી અને તેના ઉપર છેક કમર સુધીની પૂરી કફની કે આખું પૂર્ણ વસ્ત્ર ધારણ કરતા. થોડા દિવસ આ પ્રમાણે ગાળ્યા પછી વધુ ઉપદેશ માટે ફરી તે ગિરનાર તરફ ચાલી માંડ્યા. પણ અયોધ્યા પહોંચ્યા પછી તેમને કોઈ સાધુની માફત ખબર પડી કે ગિરનાર પર્વતવાળા પારા તે સિદ્ધ પુરુષ ઉત્તરાખંડમાં દેહત્યાગ કર્યો છે. એથી તેમને આગળ જવાનું માંદી વળ્યું અને અયોધ્યામાં કોઈક વૈષ્ણવ સંપ્રદાય પાસે એક સાધુ પાસે દીક્ષા લઈને આશ્રમમાં પાછા આવ્યા. એ દિવસથી એ કુટીરને બહાર આવતા નહીં, કેવલ વર્ષમાં એક રથયાત્રાના દિવસે બહાર નીકળતા અને ઠાકોરજીની રથની સાથે થોડે દૂર સુધી ચાલ્યા જતા. થોડા વર્ષો પછી રથયાત્રાના દિવસે પણ કુટીરની બહાર નીકળવાનું બંધ કરી નાખ્યું. કુટીરના બારણામાં બેસી તેઓ રથના દર્શન કરી લેતા. દૂર દેશવાથી જે સ્ત્રી પુરુષો તેમના દર્શન કરવા આવતા અથવા તો ઉપદેશ સારું એમની નજીક આવતા તેમને મળવા માટે એકાદશીનો દિવસ એ નક્કી કરી રાખ્યો હતો. ઘણા દિવસ સુધી સૂર્ય પ્રકાશ વગર એકાંત સ્થાનમાં રહેવાથી તેમનો દેહ પુષ્પ જેવો કોમળ થઈ ગયો અને શરીરનો વર્ણ સુંદર વર્ણ બરફ જેવો સફેદ થઈ ગયો. કેટલા વર્ષ પછી તેમને રેલવેમાં બેસીને પ્રયાગના કુંભમેળા તરફ યાત્રા કરી. ત્યાં આગળ ત્રિવેણીના કિનારે એક સાધારણ પૂર્ણ કુટીરમાં ઘણા દિવસ રહેવાથી દિવસનો સખત સૂર્યનો તાપ અને રાતે અતિશય ઠંડુનો વાયુ સેવન કરવાથી તેમની ચામડી ઉતરી જવા માંડી અને ખાંસી સાથે છાતીમાં એમને શરદીનું તીવ્ર દર્દ ઉપડી આવ્યું. એમનો આવાજ બેસી ગયો, વાતચીત કરવાની શક્તિ પણ રહી નહીં. દરરોજ જ્વર આવવા લાગ્યો અને સાથે સાથે કોમલ દેહ સફેદની ચામડી ઉતરી ગઈ. આશ્રમની પડોશમાં રહેનારા કેટલાક દરિદ્ર બ્રાહ્મણોએ તેમનો ઔષધિનો બંદોબસ્ત કર્યો અને સેવન કરવાનો આગ્રહ કર્યો, પણ પૌહારી બાબે તેમની સલાહને મશ્કરીમાં ઓળાવી દીધી. બ્રાહ્મણોએ બહુ આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું, ઠીક, તમે લોકો મારા સારું કોઈ ઔષધ લઈ આવો. થોડી વાર પછી તેમણે કહ્યું, વરુ, તમે મને દવા તો પીવડાવશો પણ તેની સાથે કંઈ ખાવાનું નહીં આપો. પૌહારી બાબા સદા દૂધ અને બિલપત્ર ખાતા એ વાત સર્વને જાણીતી હતી. આજ તેમણે મોએ માંગી ને ખાવાનું માગ્યું એટલે સેવકોએ આનંદનો પાર રહ્યો નહીં. તેમને મનમાં વિચાર આવ્યો, આજે મહારાજે પોતાના મુખે જ માગ્યું છે તો પછી તેમને સાધારણ ભોજન શા માટે ખવડાવાય. તેમને ભોજન માટે ગરીબ બ્રાહ્મણોએ ભિક્ષા માંગી લાવી જાત જાતની સામગ્રી એકઠા કરી. પૌહારી બાબા એ બધી સામગ્રીને ઘણા યત્નપૂર્વક એક વસ્ત્રમાં બાંધી પોતાના ઈચ્છા અનુસાર એક સ્થાને લઈ ગયા. પૌહારી બાબા એ સામગ્રીનું ભોજન કરે છે કે નહીં એ જોવા એ બ્રાહ્મણો બે ચાર જણા છાનામાને એમની પાછળ ચાલવા લાગ્યા. તેમણે જોયું કે પૌહારી બાબાએ એક નિર્જન સ્થાનમાં જઈ તે બધી મિષ્ટાન્ન અને સામગ્રી અને ઔષધિને ગંગાજીમાં પ્રવાહિત કરી દીધું. પૌહારી બાબાનું આવું અનન્ય આચરણ જોઈ તેમ લોકોને ઘણો ક્રોધ આવ્યો અને તેઓ મનમાં વિચારવા લાગ્યા, આવું કરવું તો અમારા ગરીબોના પૈસા શા માટે બગાડ્યા. બીજે દિવસે સવારે શ્રી પૌહારી બાબા પૂર્ણ કુટીરમાં પાછા આવ્યા ત્યારે બધાએ તેમની ખૂબ નિંદા કરવા લાગ્યા. એ નિંદા સાંભળી પૌહારી બાબાએ બે હાથ જોડીને વિનયપૂર્વક બોલ્યા, બાબાઓ, તમે બધા દાસના ઉપર કેમ ગુસ્સો કરો છો? દાસે તમારું કોઈ અપરાધ કર્યો તો નથી ને? તમે ઔષધિ અને ભોજન સામગ્રી જે રોગ માટે આપ્યા હતા તે રોગ મટાડવાના કામમાં જ એમનો ઉપયોગ કર્યો છે. જાઓ, હવે મારો એ રોગ મટી ગયો છે. બ્રાહ્મણોએ એ બધું જોઈને આશ્ચર્ય પામ્યા અને પૌહારી બાબાની દેહમાં હવે કોઈ પણ પ્રકારનો રોગ નથી. તેમને સ્વર બેસી ગયો હતો તે એકદમ પણ હવે ઉઘડી ગયો છે. પ્રયાગ સ્નાન પછી પૌહારી બાબા પગ ચાલીને પ્રેમા પુરગાયા અને જન્મના પાછા દર્શન કર્યા. આ વખતે તેમને ઘરમાં પ્રવેશ કર્યો નહીં, પણ ઘરની પાસે એક ઉદ્ગાનમાં એક દિવસ રહી પોતાના આશ્રમમાં તે પાછા ચાલ્યા ગયા. સાધુ સેવા અને સદાવ્રત. પૌહારી બાબા કિશોરાવસ્થામાં તીર્થ સાધુ સંન્યાસી અતિથિઓની સેવા કરવામાં પોતાનું જીવનને સાર્થક માનતા અને એ જ કામમાં જિંદગીના છેવટ સુધી તે કામ ચાલુ રાખ્યું. તેમની એવી આજ્ઞા હતી કે આશ્રમમાં આવીને કોઈ ભૂખ્યો પાછો ના જાય. આ સદાવ્રતનું કામ તેમણે પોતાના શિષ્ય નંદુકુમારને સોંપ્યું. ત્યાર પછી 15મી વર્ષે પવારી બાબાના મોટા ભાઈ ગંગારામ પોતે કાર્યમાં બહાર ઉપાડી લીધો. લક્ષ્મીનારાયણના સમયમાં ખેડૂતો માગસર અને ચૈત્ર માસમાં હલદીદ પાંચ શેર અનાજ આશ્રમમાં મોકલી આપતા અને ગામના જમીનદારો પણ એમને નાનાની મદદ કરતા. પરંતુ એ સમયે સદાવ્રતની વ્યવસ્થા નહોતી. વર્ષના આખરે એકત્ર થયેલા અનાજ અને ધનને લક્ષ્મીનારાયણ દીન દરિદ્રોમાં વેચી આપતા. પવારે બાબાએ પણ એ પ્રમાણે ધન અને અનાજની માગણી કરતા અને અનાજ અને ધન મળતું રહ્યું. પરંતુ તેમની સદાવ્રતની ગોઠવણી કરી દીધી એટલે એ અનાજ અને ધનનો ઉપયોગ કરવા માંડ્યા. એ સમયમાં ગંગા નદી આશ્રમના બારના આગળ થઈને વહેતી નહોતી, પણ સામી બાજુએ જરૂર વહેતી. એથી કરીને આશ્રમની આગળ ખેડવાલાયક જમીન હતી. પૌહારી બાબાએ કાર્ય અધ્યક્ષે તે જમીનમાં ખેતી કરવાનો પ્રયત્ન કર્યો. તેથી કરીને તેમાં અન્ન પુષ્કળ પેદા થવા માંડ્યું અને સદાવ્રતનું એમનું કામ નિર્વિઘ્નપણે ચાલવા લાગ્યું. પવારી બાબાનું સદાવ્રત ધીમે ધીમે દેશમાં પ્રખ્યાત થઈ ગઈ એટલે સાધુ સંન્યાસીઓ અભ્યાસીઓ અને ઘણા બધા જિજ્ઞાસુઓ તેમને પાસે આવવા લાગ્યા અને આનાથી એમના ત્યાં ખૂબ ભીડ થવા લાગી. આ ભીડ બહુ વધવાથી પવારી બાબાએ પોતાની યોગ સાધનામાં અર્ચન નહોતા ચાહતા અને યોગ સાધનામાં અર્ચન થાય એમ ધારી તેમણે કારભારી આશ્રમથી થોડેક દૂર પૂર્ણકૃતિ બનાવી. એક દિવસ થોડા કંઈક જણોએ તોફાની ગાંડો પુરુષ આશ્રમમાં આવ્યો તો પવારી બાબાને મારવા માટે હાથમાં મોટી લાઠી લઈ ગાળો દેતો એ ગાંડો માણસ આશ્રમની અંદર ગુફામાં પ્રવેશ કરવા લાગ્યો. આશ્રમ અને બીજા લોકોએ તેની આવી વણુંક જોઈ તેને આશ્રમમાંથી બહાર કાઢવા સારું ધક્કામુક્કી કરવા લાગ્યા. તે જ વખતે તે ગાંડાએ મોટી ચીસ પાડી. પવારી બાબા તે સમયે હોમ કરતા હતા. હોમ ક્રિયા સમાપ્ત થઈ રહી એટલે બહાર નીકળ્યા અને ગાંડા મનુષ્યને પોતાની પાસે બોલાવી આજ્ઞા કહી દી. એ ગાંડો માણસ રખીને પવારી બાબા ઉપર કોઈ પ્રહાર ન કરે એવી શંકા તે કેટલાક શિષ્યોએ તેમના હાથ પર પકડી રાખ્યા. પવારી બાબા સ્થિર દ્રષ્ટિથી થોડી વાર સુધી તે ઉન્મંત પુરુષના સામે જોઈ રહ્યા અને કહ્યું, એને છોડી નોકું, એ મોટો સાધુ છે. એ સમયે તે ઉન્મંત પુરુષની છેચલા બિલકુલ બંધ થઈ ગઈ. પોતે એક વખત ગાંડો હતો એ વિચાર પણ તેણે કદી આપવો નહીં. આ બનાવ પછી થોડા દિવસે પવારી બાબાએ દીક્ષાગુરુના આશ્રમમાંનો એક સંન્યાસી વેચનારી પુરુષ એમના આશ્રમમાં આવ્યો અને પવારી બાબાને કહેવા લાગ્યો, તમે તો સાધુ છો ને, તમે તો યોગી છો ને, તો પછી તમે આ બધી માયાને કેમ છોડતા નથી? હજુ તમારે માયામાં શા માટે લિપ્ત રહેવું છે? તમારા ઠાકોરજીના અંગ ઉપર સોનાના અલંકાર છે, તેની તમને શી જરૂર? એ બધું મને આપી દો. ભેડાખારી સંન્યાસીની આ વાત સાંભળી પવારી બાબા બોલ્યા, બાબા તમારી ઈચ્છા એ બધું લેવાની હોય તો લઈ જાઓ. સંન્યાસી ફરીથી બોલો, તમે આ ધન આ રત્ન વસ્ત્ર અન્ન વગેરે ભરપૂર આશ્રમની માયાનો પરિત્યાગ કેમ નથી કરતા? હું કહું છું કે તમે આ ક્ષણે આ સ્થાનનો પરિત્યાગ કરો. સંન્યાસીની આ વાત સાંભળી પવારી બાબા બોલ્યા, બાબા જો હમણાં જ હું આશ્રમ છોડી દઈશ ને ચાલ્યો જઈશ તો તેથી તમારું કામ સિદ્ધ થશે નહીં, કારણ કે આશ્રમવાસી સેવકો મને તેમ કરતા રોકશે અને તમારો મનોરથ નિષ્ફળ જશે. એટલા માટે મારી સલાહ છે કે તમે રાત્રિ સુધી રાહ જુઓ. ધીમે ધીમે જ્યારે રાત્રિ થવા આવી પહોંચે એટલે પવારી બાબા એટલે કે હું ધીરે ધીરે વયો જઈશ. તો ધીમે ધીમે રાત્રિ આવવા પહોંચી એટલે પવારી બાબા અંધારી રાતે ઉઠી કુટીના દ્વારને તાળું મારીને બંધ કર્યા અને તાળાની ચાવી પેલા સંન્યાસીને આપી પોતે આશ્રમ છોડીને ચાલ્યા ગયા. બીજે દિવસે સવારે આશ્રમના દ્વારનું તાળું જોઈ બધા શિષ્યોએ વિસ્મય પામ્યા અને પેલા સંન્યાસીને અપરાધી ગણી મારવા માટે આગળ વધ્યા. સંન્યાસીએ ધાર્યું હતું કે આશ્રમ મારા હાથમાં આવી જશે, પણ આ તો ઉલટો ચોરમાં રત્નનો સ્વાદ ચાખવો પડ્યો એટલે ભયભીત થઈ તે એકદમ ત્યાંથી ભાગી ગયો. પેલી તરફ પવહારી બાબા આશ્રમ ત્યાગ કર્યા સમાચાર ચારે તરફ ફેલાઈ ગયા. તેમની શોધમાં અનેક માણસો નીકળી પડ્યા પણ કોઈને એમનો પત્તો લાગ્યો નહીં. લગભગ એક વર્ષ સુધી ઘણી તપાસ કર્યા પછી આઝમગઢના પંડિત શ્રી રામચારીજીએ બ્રહ્મપુરમાંથી તેમને શોધી કાઢ્યા અને ઘણું સમજાવીને પાછો આશ્રમ લઈ આપ્યા. ઈસવીસન 1888ના આષાઢ માસની પૂર્ણિમાના દિવસે પૌહારી બાબાએ એક મોટો યજ્ઞનો પ્રારંભ કર્યો. ભક્તિમાન જમીનદારો, ખેડૂતો અને નગરના સદગ્રહસ્થોએ એમાં ઘી, મેંડો, ખાદ વગેરે પદાર્થોથી મોકલી આપી અને પુષ્કળ મદદ કરી. ભારતવર્ષના મુખ્ય મુખ્ય તીર્થોમાંથી અનેક સાધુ સંન્યાસી, પરમહંસ અને દરિદ્ર પુરુષો એ યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા અને દરેકનો યથાયોગ્ય સત્કાર સ્વામી તરફથી કરવામાં આવ્યો. એ મહાયજ્ઞ કહેવાય છે કે લગભગ એક માસ સુધી ચાલ્યો. નિર્વાણ. એક દિવસ અંધારી રાત્રિના સમયે પૌહારી બાબા ગંગા સ્નાન કરી નિર્જન નદી તટ પર યોગ ક્રિયા કરતા હતા. દેવયોગે તેમની યોગ ક્રિયામાં કોઈ વિઘ્ન આવ્યું. યોગ ક્રિયામાં વિઘ્ન નડવાથી તેમની તબિયત પણ બગડી. તેમને કયા પ્રકારનું દુઃખ છે એ જાણવા માટે ઘણા લોકોએ તેમને વારંવાર પૂછ્યું પણ તેમને કોઈને કંઈ ખુલાસો કર્યો નહીં. કહેવાય છે કે બંગાળી સંવત 1305માં લગભગ જ્યેષ્ઠ માસની 7મી તારીખે પ્રાતકાલે પૌહારી બાબાએ ભાઈ અને ભત્રીજા બદ્રીનારાયણને કાશીના કોલેજના પંડિત શ્રી ભગવત આચાર્ય, પંડિત જનાર્દન વગેરે ઘણા 5-6 જણાને આશ્રમમાં આવી પહોંચ્યા. તેમણે જોયું કે આશ્રમના કુટીરમાંથી ધુમાડો નીકળી ગયો છે. તેમણે ધાર્યું કે આ ધુમાડો કદાચ હોમના અગ્નિનો હશે પણ જ્યારે જોયું કે સફેદ મેઘનો જેવો ધુમાડો નીકળે છે અને આખા ઘરમાં અગ્નિ સળગી રહી છે ત્યારે તેમનાથી સ્થિર બેસી શકાયું નહીં. આ સંબંધમાં વરે ચોકસાઈ કરવાથી ઈરાદાથી બદ્રીનારાયણ કુટીરના ઉપરથી ચડ્યો અને હાથ જોડીને બોલ્યો, બાબા મહારાજ અગ્નિ હોળવી નાખવાની આપ રજા આપો. એ સમયે પૌહારી બાબાએ એકવાર તેના સામે જોયું અને ઈશારો કર્યો પણ બદ્રીનારાયણ તેમનો મર્મ સમજી શક્યો નહીં. બદ્રીનારાયણે બૂમ સાંભળીને પૌહારી બાબાએ કોઈ પ્રિય શિષ્ય ભૂતનાથ અને બીજા 3-4 જણા કુટીરનો ઉપર ચડી ગયા. તેમણે જોયું કે હમણાં સ્નાન કરી બેઠેલા સ્વામીજી કેશ વિખરાઈ પીઠ ઉપર પથરાઈ ગયા છે. તપાવેલા કાંચન જેવા એમના અંગ ઉપર ઘી લેપવામાં આવ્યો છે અને પરિધાનમાં ફક્ત કુશની દોરી બાંધેલું એક કોપિન માત્ર છે. હોમકુંડની સન્મુખ કામણી આસન પર પદ્માસનવાળી યોગમંગ સ્થિતિમાં પૌહારીજી બેઠા છે અને તેમનું પવિત્ર શરીર અગ્નિની જ્વાળાથી બળી રહ્યું છે. હાથમાં તેકારો આસપાસે પડી રહી છે અને ચારે તરફ ઘીના કળશ, કપૂરના વાદળા, ધૂપ, જવ, અગરબત્તી આદિ હોમની સામગ્રી પડેલી છે. બદ્રીનારાયણ, ભૃગુ વગેરે સેવકોએ દેગમુખ થઈ ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. જોત જોતમાં આ મહાયોગીનો પ્રાણ બ્રહ્મરથમાં ભેદીને ચાલ્યો ગયો.